જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે 10મા મોક્ષ માર્ગ અધિકારની અંદર ગુણસ્થાનની ચર્ચા ચાલુ છે. એમાં આપણે જે શ્રેણીના 3 ગુણસ્થાન છે 7, 8, 9, ખરેખર શ્રેણી તો 8માંથી શરૂ થાય છે, 8, 9, 10 અને આ બધા શ્રેણીના ગુણસ્થાન 8, 9, 10. પણ આપણે જે 3 કરણ પરિણામ છે, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર. હવે જો લાસ્ટ ક્લાસમાં આપણે આ 3 કરણ પરિણામમાં શું ડિફરન્સિએશન છે, એમાં જીવના પરિણામો, એક જીવના પરિણામો કેવા હોય છે અને અનેક જીવના પરિણામો મળીને કેવા હોય છે, બરાબર, આની આપણે ચર્ચા કરી. તો અધકરણમાં કેવું આપણે શું સ્વરૂપ જોયું કે કોઈ પણ 7મા ગુણસ્થાન વર્તી જીવ જે પહેલા સમયમાં એન્ટર થાય છે, તો અનેક જીવો મળીને પહેલા સમયવર્તી પરિણામ કાં તો સેમ પણ હોય કાં જુદા જુદા પણ હોય છે, અને પહેલા સમય, બીજા સમય, ત્રીજા સમય આદિ સમયવર્તી જીવોના પરિણામ એ પણ સેમ પણ હોય અને જુદા જુદા પણ હોય છે. કેમ કે એનું જે લિસ્ટ છે, એનું ડેવિએશન છે, એ બહુ મોટું છે. અને ત્યારે અનંત ગણી જે વિશુદ્ધિ થાય છે તો અનંતનું જે વૃદ્ધિનો ભાગ છે એ નાનો છે. હવે જેમ 8મા ગુણસ્થાનમાં જીવ જાય છે તો એ અનંતનો ભાગ વધે છે, એટલે એક પરિણામથી બીજા પરિણામ પર જમ્પ મારતા એ ગેપ બહુ વધી જાય છે, અને જીવોના પરિણામોનું જે વેરિએશન છે એ ઓછું થાય છે. માટે વિધિન સેમ સમય જીવોના પરિણામ સમાન પણ હોય કે જુદા જુદા પણ હોય છે, પણ વિધિન ડિફરન્ટ સમય અનંત જીવોના પરિણામ જુદા જુદા જ હોય છે, ક્યારે સમાન હોતા નથી. એને અપૂર્વ કહેવાય, અપૂર્વ અપૂર્વ પરિણામો થાય છે. બરાબર. અને જે 9મું ગુણસ્થાન છે અનિવૃત્તિકરણ, એમાં આપણે શું જોયું કે દરેક જીવોના આ અઢી દ્વીપમાં જેટલા પણ મુનિરાજ વર્તમાનમાં છે અને શ્રેણી માંડી રહ્યા છે અને 9મા ગુણસ્થાનમાં છે, અથવા તો ભૂતકાળના કે ભવિષ્યકાળના જેટલા પણ મુનિરાજ થયા થશે, બધાના જ સેમ સમયના જીવોના પરિણામ સમાન છે. અને જુદા જુદા સમયમાં તો અનંત ગુણી વૃદ્ધિ થાય છે, એટલે દરેક પરિણામ સમાન સમાન થતા જાય છે, એને અનિવૃત્તિકરણ કહેવાય છે. બરાબર. તો આ બધા ગુણસ્થાનોમાં મને સીતુભાઈ ક્વેશ્ચન પૂછ્યો હતો કે એમાં 9મા ગુણસ્થાનનો બધા જ મુનિરાજનો કાળ સમાન હશે કે જુદો હશે, કેમ કે બધાના પરિણામ સેમ છે, તો કાળ સેમ હોય કે ડિફરન્ટ હોય? તો જો બધા જ મુનિરાજનો મેક્સિમમ કાળ સેમ હોવો જોઈએ, બટ દેર ઇઝ અ ડિફરન્સ કે 9મા ગુણસ્થાનમાં મૃત્યુ થવાના ચાન્સ છે, તો મરણની અપેક્ષાએ જગન્ય સમય, જગન્ય કાળ એક સમય, કે 9મા ગુણસ્થાનમાં આવ્યા પહેલા જ સમયમાં મૃત્યુ પામે, અથવા તો ઉતરતી વખતે ઉપશમ શ્રેણીથી 10મા ગુણસ્થાનથી 9મામાં આવ્યા અને પહેલા જ સમયમાં મૃત્યુ પામે, એવું પણ પોસિબલ છે. તો જગન્ય કાળ એક સમય, મધ્યમ કાળ 2 સમયથી લઈને યથાયોગ્ય જે અંતર મુહૂર્તનો કાળ છે ઉત્કૃષ્ટ ત્યાં સુધી, અને ઉત્કૃષ્ટ કાળ તો જે બધાનો સમાન અંતર મુહૂર્ત હોવો જોઈએ એ. પણ 8મા ગુણસ્થાન અને 7મા ગુણસ્થાનનો કાળ સેમ હોય કે જુદો હોય? તો જો એમાં મરણની અપેક્ષા કાઢી નાખો તો 9મામાં સેમ જ હોય, પણ 8મામાં, 7મામાં એમાં પરિણામ સમયોમાં વેરિએશન જે નાનકડો અંતર મુહૂર્તમાં ઉપર નીચે થઈ શકે. બરાબર. એ ચર્ચા આપણી થઈ. હવે લાસ્ટ ક્લાસમાં આપણે ક્યાં સ્ટોપ કર્યું હતું કે દરેક ગુણસ્થાનોમાં કઈ કઈ એની વિશેષ અવસ્થાઓ થાય છે? તો આપણે જોયું સાતમા ગુણસ્થાનમાં ચાર વિશેષ પ્રોસેસ થાય છે, આઠમામાં એનાથી બીજા ચાર વધે છે અને નવમાં બીજા પ્રોસેસ થાય છે. તો એની ચર્ચા આપણે આજે કરીએ. જો મેં આ બોર્ડ ઉપર થોડું લખ્યું છે, ક્ષત્રિય શબ્દ જ મેં જાણી જોઈને લખ્યા છે કે આપણને શબ્દ તો કાને પડે અને એનાથી આપણે એનો મિનિંગ સમજતા જઈએ. જો આપણે એને સમજવાની કોશિશ કરશું, સાતમા ગુણસ્થાન નો બીજો ભાગ એટલે કે અધકરણ નો ભાગ એટલે એમાં જ જે સ્વસ્થાન અપ્રમત્ત ગુણસ્થાન છે એમાં નહીં. સાચી છે, આ પ્રમત્ત ગુણસ્થાનમાં આ ચાર જુદા જુદા સ્પેશિયલ પ્રોસેસ શરૂ થાય છે. કયા ચાર પ્રોસેસ શરૂ થાય છે? સૌથી પહેલું છે અનંત ગણી વિશુદ્ધિ, એટલે પ્રતિ સમય જીવના પરિણામોની વિશુદ્ધિ આવી રહ્યા છે. વેરી ગુડ સ્પીડ છે પણ છે પ્રતિ સમય દર સમય જે સાચી છે અપ્રમત્ત ગુણસ્થાનમાં જીવ છે એના પરિણામોની વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે. જો અમારે આ ટોપિક બીજા ક્લાસમાં હમણાં જ આવે, આ વિશુદ્ધિનો શું મતલબ આપણે શું સમજવું? પવિત્રતા એને બેટર એને બેટર બનીને વોટ કરે શુભ ભાવ વધતા જાય છે. અહીંયા પછી આપણે પ્રશસ્ત અને અપ્રશસ્ત એ પણ જોયું, એટલે હું બતાવું છું એક મિનિટ. જો દ્રવ્યાનિયોગની પરિભાષામાં આપણે કહીએ ને તો આપણા પરિણામ કાં તો શુભ છે કાં અશુભ છે કાં શુદ્ધ છે. બરાબર, ત્રણ પરિણામ શુદ્ધોપયોગ શુભોપયોગ અશુભ આ દ્રવ્યાનિયોગની પરિભાષા છે. ખ્યાલ આવ્યો કે હવે જે જીવ ચોથા ગુણસ્થાનમાં છે આત્માના અનુભવમાં છે તો આપણે એને શું કહીએ કે શુદ્ધોપયોગમાં છે. હવે પણ આ શુદ્ધોપયોગ ડઝન્ટ ડિફાઇન ધ ડિફરન્સ બિટવીન શુદ્ધોપયોગી ચોથા ગુણસ્થાનવર્તી જીવ ઓર શુદ્ધોપયોગી મુનિરાજ ઓર શુદ્ધોપયોગી ભગવાન. બધા શુદ્ધોપયોગમાં જ છે કે ત્યાં કર્ણાનિયોગ ડિફરન્શિયેટ. કેવી રીતે? કે કર્ણાનિયોગ જેટલી શુદ્ધિ છે શુદ્ધોપયોગમાં જેટલી શુદ્ધિ છે એને વિશુદ્ધિ કહે છે. ખ્યાલ આવે? અને જેટલો રાગ નો અંશ હજી બાકી છે એ હજી રાગ છે. તો જેમ જેમ અહીંયા વિશુદ્ધિ વધવી એનો મતલબ શું છે? કે જીવ ચોથા ગુણસ્થાનમાં પણ સપોઝ શુદ્ધોપયોગમાં છે, તમને એક દર્શનનો કાળ અંતઃપૂરક હોય ને તો અહીંયા તો એક એક સમયના પરિણામોનું માપ છે. એ અંતર્મુરતના કાળમાં પણ ચોથા ગુણસ્થાનમાં પ્રથમોક્ષમ સમ્યક્ત્વના અંતર્મુરતના કાળમાં પણ જીવની વિશુદ્ધિ પહેલા વધે છે અને પછી ઘટે છે વિધિન દેટ અંતર્મુરત પણ. અને ઘટીને અમુક થ્રેશોલ્ડની નીચે આવે છે ત્યાં જીવ ચોથા ગુણસ્થાનથી પતિત થાય છે. ચાલો, પછી આગળ કલ્લામાં જાય, બીજામાં જાય, ત્રીજામાં જાય કે ચોથામાં જ રહે એ વસ્તુ જુદી છે. પણ એ અંતર્મુરતના કાળમાં પણ પરિણામોમાં ફેર પરિવર્તન થાય છે એને માપવાનું સાધન એને વિશુદ્ધિ કહેવાય છે. તો અહીંયા તો જીવ સાતમા ગુણસ્થાનમાં છે તો અંતર્મુરત જ રહે છે. સપોઝ છઠ્ઠા સાતમામાં જુલતા હોય તો અંતર્મુરત સુધી સાતમામાં છે, અંતર્મુરત સુધી છઠ્ઠામાં છે. અને આગળના ગુણસ્થાનોમાં જતા જાય તો એ પણ અંતર્મુરત જ રહે છે. પણ અહીંયા અનંત ગુણી વિશુદ્ધિ વધી એનો શું મતલબ? કે જેટલો કાળ સાતમામાં છે પછી આઠમામાં છે પછી નવમામાં છે તો બધા અંતર્મુરત છે ને, તો પણ સમય સમય વર્તી પરિણામોમાં પરિવર્તન આવે છે. પણ એક આખા બેન્ડને સાતમું કહેવાય છે. ખ્યાલ આવે ને? અમુક વિશુદ્ધિથી શરૂઆત કરી અને અમુક વિશુદ્ધિ સુધી પહોંચ્યા ત્યાંથી બેન્ડ સાતમું જ કહેવાય છે. પછી એનાથી વધારે વિશુદ્ધિ જાય તો આઠમું કહેવાય. ખ્યાલ આવે ને? વિશુદ્ધિનો મતલબ કે સામે એટલો રાગનો અંશ ઘટતો જાય છે. ખ્યાલમાં આવ્યો? તો દર સમયે અનંત ગણી વિશુદ્ધિ થવી એટલે પ્રેક્ટિકલી મુનિરાજ વધારે ને વધારે આત્મામાં લીન થતા જાય છે પ્રતિ સમય. અહીંયાની હેન્થ ફોર્થ આજે આજે મેં ઇન્ડિકેટ કર્યું છે આ છગડીયો બ્રેકેટ અને પછી એની 1-4 એનો મતલબ કે સાતમામાં ચાર શરૂ થયા, આઠમામાં એ ચાર તો ચાલુ જ છે
એના સિવાય બીજા ચાર શરૂ થયા. નવમામાં એ આઠેવ આઠ ચાલુ છે અને એના સિવાય બીજી વસ્તુ થઈ. હજી આગળ દસમામાં જશું તો હવે અમુક વસ્તુ નહીં થાય, ત્યાં જે પાદર કૃષ્ટિ અમુક અમુક જે કૃષ્ટિઓ, કેમ કે હવે ત્યાં કર્મ જ નથી એટલા કૃષ્ટિ કરવા માટે, પણ આ જે વિશુદ્ધિ વધવી આ બધા જે ગુણ સંક્રમણ આદિ એ દસમામાં પણ ચાલુ રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આપણે અહીંયા શું વાત કરી રહ્યા છે કે સાતમાના બીજા ભાગમાં સાતિશય અપ્રમત્તમાં ચાર પ્રોસેસ શરૂ થયા. પહેલો પ્રોસેસ છે પ્રતિ સમય જીવના પરિણામોની વિશુદ્ધિ અનંત ગણી વધતી જોઈએ. બીજું છે સ્થિતિ બંધાવ ચરણ. હવે આનો શું મતલબ છે? જો એ સમજો, ઇમેજિન કરીએ આપણે નવમા ગુણસ્થાનની સમજ એ બહુ ઈઝી છે. નવમા ગુણસ્થાનમાં બધા જીવોના પરિણામ સમાન છે, બરાબર? પણ કોઈ એક જીવના પરિણામ જોઈએ તો સમય સમય પ્રતિ અનંત ગુણા વધતા વિશુદ્ધિ વધે છે. હવે જીવ તો આ આત્માના અનુભવમાં છે, તો જેટલો શુદ્ધ ભાવ છે એટલો કર્મ બંધ નથી, અને જેટલો રાગનો અંશ છે એટલો કર્મ બંધ એને છે. હવે સમજો કે નવમાના પહેલા સમયમાં જીવ એન્ટર થયો અને એને જેટલો પણ રાગનો અંશ છે એનાથી સમજો 100 વર્ષના કર્મ બંધ થયો. હજી પણ એમને કર્મનો બંધ થઈ રહ્યો છે, કેમ કે એટલો રાગનો અંશ છે એનાથી કર્મ બંધ થાય છે. તો સમજો પહેલા સમય 100 વર્ષનો કર્મ બંધ થયો, હવે બીજા સમય એમની વિશુદ્ધિ અનંત ગણી વધી ગઈ, તો રાગનો અંશ ઘટી ગયો. તો જે બીજા સમય બંધનારા કર્મ પરમાણુ છે એની સ્થિતિ ઓછી થઈ જશે. એને કહેવાય સ્થિતિ બંધાપસરણ. સ્થિતિ બંધ, અપસરણ, અપસરણ એટલે ઘટવું. ખ્યાલ આવ્યો? તો સાતમાના બીજા ભાગથી જે જ્યાં વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે એનો મતલબ રાગનો અંશ અનંત ગણો ઘટતો જાય છે પ્રતિ સમય. તો અહીંયાથી લઈને હેન્ડફોર્ડ દરેક સમયે જે નવા બંધનારા કર્મ પરમાણુ છે એની સ્થિતિ, એનો કાળ એ ઘટતો જાય છે, ઘટતો જાય, ઘટતો જાય છે. અબુદ્ધિપૂર્વક જ, બુદ્ધિપૂર્વક તો છઠ્ઠામાં બંધ થઈ ગયું, અબુદ્ધિપૂર્વક જ. પણ સમજો અહીંયાથી બંધ જીવને કર્મનો બંધ મોહ ભાવને કારણે થાય. મોહ રાગ દ્વેષ, બરાબર? એટલે મોહનીયના નિમિત્તમાં જીવના થનારા પરિણામ એને કારણે નવો બંધ થાય છે. પણ નવો બંધ કાં તો 7 કાં 8 પ્રકૃતિનો થાય છે. આયુ ને હમણાં ભૂલી જઈએ તો સમજો 7 કર્મ પ્રકૃતિનો બંધ થઈ ગયો છે. હવે એમાંથી સમજો જ્ઞાનાવરણ પકડ્યું તો અહીંયા શરૂઆત કરી જેસે એક કોળાકોળી સાગરો પંખી. અહીંયા સુધી જીવને એક કોળાકોળી સાગરોપમનો કર્મ બંધ દર સમયે થતો હતો. સાતમાની સાતિશય અપ્રમતથી શરૂઆત, ત્યાંથી દર સમયે ઘટતો 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 સફળ સાતમાના અંત સુધી. આઈ એમ જસ્ટ થ્રોઈંગ ધ નંબર, ધીઝ આર નોટ એક્ચ્યુઅલ નંબર, આઈ એમ જસ્ટ એક્સપ્લેનિંગ. એક કોળાકોળી સાગરોપમથી 1 કરોડ સાગર સુધી ઘટી ગયો. ખ્યાલ આવે ને? 1 આખો કરોડ વયું ગયું. હવે સમજો આઠમાની શરૂઆતમાં 1 કરોડ થી લઈને 1000 સાગરો પમ સુધી આવી ગઈ. નવમામાં 1000 સાગર થી લઈને 100 સાગર સુધી આવી ગઈ. દસમામાં 100 થી લઈને 1 સાગરો પમની બી અંદર આવી ગયા. સમજો આ તો એકચુઅલી સાગરો પમ તો અહીંયા જ વેટી ગયા, ત્યાં સુધી ન જાય. સમજો અહીંયા જ 1 કરોડ સાગર હતા એમાંથી 1 સાગર આવી ગયું. 1 સાગરમાંથી 1 લાખ વર્ષ, 1 લાખ વર્ષમાંથી 1000 વર્ષ, 1000 વર્ષમાંથી 10 વર્ષ, એવી રીતે એમ ઘટતો ઘટતો. હા, પણ દસમાના અંત સુધી સૂક્ષ્મ લોભ છે તો દસમાના અંત સુધી કર્મ બંધ પણ છે. કેમ નહીં બંધ? બંધ દસમાના અંત સુધી કર્મ બંધ થાય છે. પછી 11માં 12માં પૂર્ણ વિતરાકતા છે તો ત્યારે કર્મ બંધ અટકી જાય છે. હવે એમાં કયા કયા ગુણસ્થાનમાં કેટલો બંધ થાય છે એનું આખું માપ આપણા શાસ્ત્રોમાં છે. એ મારો એટલો સ્વાધ્યાય નથી, એ મને યાદ નથી, પણ બાકી એ આપણા શાસ્ત્રોમાં છે એક્ઝેક્ટ માપ કે અહીંયા આટલા સાગરો પણ કે આટલી સ્થિતિનો બંધ થાય છે, અહીંયા આટલી સ્થિતિનો થાય છે, અહીંયા આટલાનો થાય છે, એવી રીતે એક્ઝેક્ટ માપ આપણા બધા કર્મોનું છે. જેવી રીતના તમને ખ્યાલ હોય તો દર્શન મોની જે છે એની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 મોડા ગોળીના પછી જ્ઞાનાવરણી દર્શનાવરણી અને અંતરાય એની 30 કોડા કોડી ચારિત્રમોની એની 40 કોડા કોડી અને એક હજી રહી ગઈ કઈ 1 ની 20 કોડા કોડી સાધન. તો જે કર્મબંધની ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિ છે એનો રેશિયો આ 70-30-40-20 માં જ છે. ખ્યાલ આવ્યો છે કે અહીંયા 70 કોડા કોડી દર્શન મોનીયના હતા. હવે દર્શન મોનીયમાં પણ અત્યારના સમજો ખાલી મોનીય બંધાય છે કેમ કે વિદ્યાગણા તો બંધાતા નથી પણ જે મોનીયમાં જે ચારિત્ર મોનીયના બંધાય છે અથવા જ્ઞાનાવરણીયના બંધાય છે તો 30-40 એ રેશિયોમાં જ હોય છે. હવે એનું ડિટેલ ઘણું છે શાસ્ત્રોમાં બરાબર આપણે આગળ છે. તો અનંતગણી વિશુદ્ધિ કરી નવા કર્મબંધની સ્થિતિ ઘટતી જાય છે. હવે જે જૂના ઉદય છે એનું શું થાય છે જો પ્રશસ્ત પ્રકૃતિ એટલે પુણ્ય પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિનો અનુભાવ અનુભાવ એટલે ફળ આપવાની શક્તિ એ અનંત ગણો વધતો જાય છે. પ્રતિ સમય અનંત ગણો એનું ફળ આપવાની શક્તિ વધતી જાય છે બરાબર અને અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાવ અનંત ગણો ઘટતો જાય છે. ખ્યાલ આવે છે કે હવે મને ચલો એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપણે લઈએ. જેવી રીતના પાંડવ મુનિરાજ છે કે પાર્શ્વનાથ ભગવાન છે જેના પર ઉત્સર્ગ થઈ રહ્યો છે બરાબર ઉત્સર્ગ કેવી છે અથવા અંતર્ગત કેવી છે એના પર તો ઉપસર્ગ થઈ રહ્યો છે. ઉપસર્ગ થઈ રહ્યો છે તો એને અસાતા વેદનીનો ઉદય કેવું જોઈએ કે નહીં આપણે એવા પ્રશસ્ત થઈ કે નહીં તો એનો ઉદય તો પ્રતિ સમય ઘટવો જોઈએ અનુભવ. એમને તો કેવળ જ્ઞાન સુધી ઉપસર્ગ કરે છે અને કેવળ જ્ઞાન થતા બધું દૂર થાય છે તો કેવી રીતના બેકાળવું બોલો. અહીંયા છે કે દર સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભવ ઘટતો જાય છે. સ્થિતિની અનુભાવની વાત છે અહીંયા સ્થિતિની વાત નથી અનુભવ ઘટતો જાય સ્થિતિ અહીંયા જે સ્થિતિ કાંડકઘાત થશે ને એમાં થશે. અહીંયા અનુભવ ઘટવો ને વધુ આ જે છે ને એ જે આપણે ઉત્કર્ષણ અપકર્ષણની પ્રકૃતિઓ છે ને એનાથી થઈ રહી છે અત્યારે. તો એટલે અનુભવ ઘટે છે વધે છે. હવે જો એમાં એવી રીતના સમજવું હા એવું દેખાય છે. હવે જો ત્યાં એ જ ફરક છે કે મુનિરાજની પ્રવૃત્તિ તો પોતાના આત્મામાં છે એ આત્મામાં લીન છે અને જે ઉદય આવે છે જે આપણે કહીએ કે સાતા વેદનીય કે અસાતા વેદનીય. હવે વેદનીય પ્રકૃતિ અગાધી પ્રકૃતિ છે અને અગાધીનો ઉદય આત્મામાં આવતો જ નથી. અગાધીનો ઉદય તો સંયોગોમાં અથવા પરપદાર્થમાં આવે છે. તો અસાતા વેદનીયનો ઉદય આવવા છતાં એમને ઘટતો જ નથી. એટલે અહીંયા જે છે અનુભવ ઘટતો જાય છે એ આપણે મેઇનલી આ જે જીવ ઘાતી કર્મમાં અને એમાં પણ જે બોલ્યું કહેવાય ને પૂજલ વિપાકીમાં નહીં જીવ વિપાકીમાં લેવાનું. તો જીવ વિપાકીમાં અનુભવ ઘટતો જાય છે એનો મતલબ શું ખ્યાલ આવે. જ્ઞાનાવરણીય પ્રકૃતિ આપણે લઈએ સમજો તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ છે. આપણા વાળા ફેમસ મુનિરાજ ને શિવભૂતિ મુનિરાજ શિવભૂતિ મુનિરાજ ને નમોકાર મંત્ર પણ નહોતો આવડતો. પણ નહોતો આવડતો ક્યારે કે જયારે સતત આત્મા ગુણકારમાં ઝૂલતા હતા ત્યારે. એક વાર શ્રેણી માંડે છે એનો અનુભવ અનંત ગણો ઘટતો જાય છે એનો મતલબ કે જ્ઞાન ચીરતું જાય છે. અને એવું શાસ્ત્રમાં વર્ણન છે કે શ્રેણીના અંતમાં જીવ દ્વાદશાંગી જેવો જ્ઞાનને ધારી થઈ જાય ચાલે કેમ કે જ્ઞાન અંદરથી જ ખીલે છે ક્યાંયથી બહારથી લેવું પડતું નથી. માટે અહીંયા કઈ રીતે વિચાર કરો ખ્યાલ આવે છે કે તો જો પ્રશસ્ત પ્રકૃતિ એટલે પુણ્ય પ્રકૃતિ જે હવે આ પુણ્ય પ્રકૃતિમાં અઘાતી પણ લઈ લેવા કે અઘાતીનો ઉદય બેટર થતો જાય છે અને જે અપ્રશસ્ત પ્રકૃતિ ઘાતી એનો ઉદય જે અનુવાદ છે ઘટતો જાય છે. પણ એની અસર હવે ભલે બહાર શરીર ઉપર એ અસર થતી હોય કે એનો જીવ ઉપર અસર કાંઈ નથી. ખ્યાલ આવે. તો આજે આ ચાર પ્રોસેસ સાતમા ગુણસ્થાનમાં શરૂ થયા એ જ ચાર આઠમામાં કન્ટિન્યુ રહે છે. હવે આઠમામાં બીજા ચાર પ્રોસેસ એમાં એડ છે. કયા ચાર કે પહેલું છે ગુણ શ્રેણી નિયંત્રણ રાખવું. ગુણ શ્રેણી નિયંત્રણ રાખે શું? જો અત્યાર સુધી કઈ નહોતી થતી, કર્મ પરમાણુ આવતા હતા ખરી જતા હતા, આવતા હતા ખરી જતા. હવે ગુણ શ્રેણી નિયંત્રણ થાય તેનો શું મતલબ? ખૂબ કર્મ ની ગુણ શ્રેણી નો એક પર્ટિક્યુલર મતલબ છે. દરેક સમયે ગુણિત પ્રમાણમાં કર્મોનું કરવું એને ગુણ શ્રેણી નિર્જરા કરે છે. ગુણિત પ્રમાણ એટલે સમજો, પહેલા સમયમાં 10 કર્મ પરમાણુ ખરી ગયા, ઉદયમાં આવ્યા ને ખરી ગયા, ખરી ગયા એટલે હજી સ્થિતિમાં પાછળ છે ને સીધા ખરી ગયા એમ નહીં, ઉદયમાં આવ્યા અને ખરી ગયા. તો નેક્સ્ટ સમયમાં સમજો આપણે ગુણાકારનું પ્રમાણ 2 ગણું રાખે, તો નેક્સ્ટ સમય 20 કર્મ પરમાણુ ખરી ગયા, થર્ડ સમય 40 ખર્યા, ફોર્થ સમય 80 ખર્યા, પછી 160. એમ કરતા કરતા દર સમયે મલ્ટીપ્લાઈડ, એના મલ્ટીપ્લિકેશનમાં કર્મ પરમાણુ નું ખરી જવું એને કહેવાય ગુણ શ્રેણી નિર્જરા. તો એ ગુણ શ્રેણી નિર્જરા નો પ્રારંભ 8મા ગુણ શાંતિ થયું, બરાબર છે. પછી આગળ ગુણ સંક્રમણ થયું, આનો શું મતલબ? ઉપર નીચે નહીં, જો સંક્રમણ એક પ્રકૃતિમાંથી બીજી પ્રકૃતિમાંથી, ઉપરથી નીચે આવું એને ઉત્કર્ષણ અપકર્ષણ કહેવાય છે, બરાબર. હવે આમાં જે વધારે ઘાતક પ્રકૃતિ, સર્વઘાતી જે પ્રકૃતિઓ છે એમાંથી દેશઘાતી પ્રકૃતિઓમાં અથવા એકમાંથી બીજામાં સંક્રમિત થઈ જવું એને ગુણ સંક્રમણ કહેવાય છે. જેવી રીતના સમજો કે કોઈ જીવ ઉપશમ શ્રેણી માંડી રહ્યો છે, તો ઉપશમ શ્રેણીમાં અનંતાનુબંધી તો નથી, એની વિસંયોજના પહેલા જ થઈ ગઈ એટલે એને ડિસ્ટ્રોય કરી નાખ્યા પહેલા જ. જે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ ને સંયોજન, તો અપ્રત્યાખ્યાનાવરણ માંથી પ્રત્યાખ્યાનાવરણમાં, પ્રત્યાખ્યાનાવરણ થી સંયોજનમાં, અથવા એમાં પણ જો ક્રોધમાન માયાલો હોય ને, ઓલવેઝ આ જ ઓર્ડર ફોલો થાય, ક્રોધ માંથી માન માં જાય, માન માંથી માયામાં જાય, માયામાંથી લોભમાં જાય. એટલે સમજો આ કર્મ પરમાણુઓની આખી નિષેક રચના છે, એટલે કે કર્મ પરમાણુનો આખો ડાયરેક્ટ સ્ટોક છે. ફ્યુચર, ધીસ ઇઝ પ્રેઝન્ટ મોમેન્ટ, એનાથી લઈને ફ્યુચરમાં કર્મ પરમાણુનો સ્ટોક. સમજો આ ક્રોધનો છે, પછી સિમિલર માનનો છે, માયાનો છે અને લોભનો છે. તો એકમાંથી બીજામાં જવું, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, એ પણ દર સમયે ગુણિત પ્રમાણમાં, દર સમયે મલ્ટીપ્લિકેશન પ્રમાણમાં. પહેલાથી 10 પરમાણુ ગયા તો બીજે સમય 10, 20, 40, 80 જેવી રીતના એકમાંથી બીજામાં જવું એને ગુણ સંક્રમણ કહેવામાં આવે છે. બીજામાં ક્વોન્ટિટી, પરમાણુની સંખ્યા વધતી જશે પણ સાથે ગુણ શ્રેણી પણ થતી જાય છે, નિર્જરા એટલે જતું પણ જાય છે, આવતું પણ જાય છે. આ થયું ગુણ શ્રેણી નિર્જરા. હા, અપ્રશસ્તમાંથી પ્રશસ્ત થઈ જાય. હા, હવે જો પછી છે સ્થિતિ કાંડક ધાત. સ્થિતિ કાંડક ધાત એનો શું મતલબ? પેલા તો સ્થિતિ એટલે શું? સ્થિતિ એટલે શું? સમજો કર્મ અહીંયા ની આ ફર્સ્ટ સમય છે, વર્તમાનનો સમય જે ઉદયમાં આવી રહ્યો છે એ સમય, બરાબર. પછી સેકન્ડ સમય, વન સમય ઇન ફ્યુચર, ટુ સમય ઇન ફ્યુચર, થ્રી સમય ઇન ફ્યુચર, એમ કરતા કરતા જેમ લાઈડરમાં ઉપજી છે એનો મતલબ કે ફ્યુચરના આગળના વર્ષોમાં એ કર્મ ઉદયમાં આવશે. હવે જે ટોપ મોસ્ટ જે કર્મ છે એ એકદમ ફાર્જેસ્ટ છે ઇન ફ્યુચર, બરાબર. એની મુદત સમજો, આ કર્મ આપણને 1000 યર્સ પછી ઉદયમાં આવવાનું છે. એનો મતલબ કે આપણી કર્મની ટોટલ સ્થિતિ 1000 વર્ષની છે, બરાબર. હવે આત્મા પુનસ્થાનમાં થાય છે શું? જીવના વિશુદ્ધ પરિણામોના નિમિત્તથી ઉપરના અમુક જે મેક્સિમમ, એમ કે મેક્સિમમ ફ્યુચર વાળા જે કર્મના આખા ને આખા પરમાણુના લેડર છે એ આખા ડિસ્ટ્રોય થઈ જાય છે અને આ બધા પરમાણુ નીચે આવી જાય છે. નીચે એટલે કે બેઝિકલી બધા જ પરમાણુનો ટાઈમ ફ્રેમ હજાર થી ઘટીને 800 થઈ ગયો અથવા 1000 થી ઘટીને 900 થઈ ગયો તો આખા ઉપરના બેન્ડ જ ડિસઅપીયર થઈ ગયો ને. તો જે આપણી ટોટલ સ્થિતિ 1000 વર્ષની હતી એ હવે ઘટીને 900 થઈ ગયો. ખ્યાલ આવે છે? નહીં તો ઇમેજિન કરો, મારી પાસે 1 કરોડ વર્ષના કર્મ પરમાણુ બચ્યા હોત, હવે હું મુનિ દીક્ષા લઈ લો અને આત્માના ધ્યાનમાં લાગી ગયો અને આવું ન થાય તો મારે તો 1 કરોડ વર્ષ રાહ જોવી પડે જ્યાં સુધી હું મોક્ષ પ્રાપ્ત ન કરી શકું. તો આનાથી શું થાય છે કે 1 કરોડ વર્ષ પછીના પરમાણુઓ પણ નજીક આવીને જલ્દી ઉદયમાં આવી ગયો. તો જે ટાઈમ મને 1 કરોડ વર્ષ લાગવાનો હતો એ કદાચ 1 મિનિટમાં જ બધા ઉદયમાં આવીને થઈ ગયા અને આખું ફિનિશ થઈ ગયા અને જીવ મોક્ષ ગયો. ચાલે ને? જેમ ભરત ચક્રવર્તી જેવા મુનિરાજ હતા તો એમને હજી તો મુનિ દીક્ષા લીધી અને તરત હજી આત્મામાં ગયા, એટલે હજી એમને આત્માના ધ્યાનમાં લાગ્યા અને અંતર મુહૂર્તમાં તો કેવલ જ્ઞાન. તો કેવલ જ્ઞાન થવા માટે જે એમના 4 ઘાતી કર્મ હજી આટલા પડ્યા તો હતા ને જયારે દીક્ષા લીધી ત્યારે, તે અંતર મુહૂર્તમાં એક સાથે બધા એમને ડિસ્ટ્રોય કરી નાખ્યા. ખ્યાલ આવે? તો કેવી રીતના કર્યા કે જો આવી રીતના સ્થિતિ કાંડક જા, અનુભાગ કાંડક જા, આ બધું થાય છે. અંતરકોળાકોળી આવી જાય છે, 70 કોળાકોળી થી વિધિન લેસ ધેન 1 કોળાકોળી સાગર ઉપમ તો ત્યારે જ થઈ ગયું જયારે જીવે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું ત્યારે. તો ચાલો, જો આનો મતલબ થયો સ્થિતિ કાંડક, ખ્યાલ આવ્યો? અંતર કોળાકોળી સાગર ચાલતું લોંગ ટાઈમ, 1 કરોડ મલ્ટીપ્લાય બાય કરોડ સાગર એટલે કેટલા લાખ, કેટલા અસંખ્યાત વર્ષો. તો જો ગુણ શ્રેણી ની ઉદ્રા છે એટલે નીચેથી જલ્દી ફટાફટ ઉદયમાં આવવા લાગ્યા, દર સમય વધારે 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 ઉદયમાં આવે છે. ગુણ સંક્રમણ થયું એટલે આજે છે એને જલ્દી જલ્દી બીજામાં નાખતા જાય છે. હવે જે એમ સમજો કે ક્રોધ ના પરમાણુ નીચેથી પણ ઉદયમાં આવે છે જલ્દી ફટાફટ, અહીંયાથી આમ પણ કન્વર્ટ થતા જાય છે, ઉપરના નિષેકો પણ ઉડતા જાય છે અને અનુભાવ સંક્રમણ થાય છે. હવે એનો શું મતલબ? ફળ આપવાની શક્તિ. હવે જો એને સમજીએ, આ કોઈ પણ એક પર્ટિક્યુલર નિષેક આપણે લઈએ, નિષેક એટલે કે એક સાથે ઉદયમાં આવવા વાળા કર્મ પરમાણુનો સમૂહ. સમજો વર્તમાનમાં મને કોઈક પર્ટિક્યુલર ટાઈપનો ગુસ્સાનો ભાવ આવ્યો, મને ક્રોધ નો ભાવ આવ્યો. હવે ક્રોધ નો ભાવ ક્યાંથી મારી કે અરે યાર શું કરે છે, છોડ ને ભાઈ, એ જાતનો ગુસ્સાનો પરિણામ. અથવા એનાથી તીવ્ર ગુસ્સાનો ભાવ આવ્યો, હવે શું કરે છે, હા છોડે. અથવા એનાથી વધારે ગુસ્સાનો ભાવ આવ્યો, અરે તમે તો. ખ્યાલ આવે છે કે? તો આ જે જીવના બધા ક્રોધના જ પરિણામ છે પણ એની ઇન્ટેન્સિટી જુદી જુદી છે. હવે જે ઇન્ટેન્સિટીનો ક્રોધનો ભાવ જીવને આવે સામે એ જ જાતના કર્મ પરમાણુનો ઉદય આવે છે. ખ્યાલ આવે? તો સમજો કે આપણે આ એક નિષેક લઈએ, સમજો આ જે એક બેન્ડ છે ને એને એનલાર્જ કર્યું, તો આ સાઈડ જે બધા કર્મ પરમાણુ જે છે ને એ બધા માઇલ્ડ ગુસ્સાના પરમાણુ છે અને આ સાઈડ જે કર્મ પરમાણુ છે એ બધા એકદમ તીવ્ર ગુસ્સાના પરમાણુ છે. ખ્યાલ આવે? આપણે પાવર પોઈન્ટમાં જો એક ગ્રેડેશન વાળું બહાર કરીએ ને, હા, એકદમ બ્લેક થી લઈને વ્હાઈટ અને વચમાં ગ્રે ના બધા શેડ, આ કર્મના પરમાણુના બેન્ડની એવી જ અવસ્થા છે. એવી એટલે કેવી છે કે આ સાઈડ એકદમ તીવ્ર પરમાણુ છે અને આ સાઈડ મંદ પરમાણુ છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? જો આનો ઉદય આવે તો સામે જીવને એકદમ માઇલ્ડ પરિણામ થાય, આનો ઉદય આવે તો જીવને એકદમ તીવ્ર પરિણામ થાય. હવે આનો ઉદય અને આનો ઉદયનો શું મતલબ? કે જ્યારે જીવને જે પરિણામ થાય એ સમયે બધા જ પરમાણુ આવા થઈ જાય અને ઉદયમાં આવી જાય, અથવા બધા જ પરમાણુ આવા થઈ જાય અને ઉદયમાં આવે. ખ્યાલ આવ્યું ને? એ જ સમય બધા કન્વર્ટ થઈ જાય, કલર ચેન્જ થઈ જાય એમનો. હવે અનુભાવ કાંડક ઘાતનો શું મતલબ? આખી લેડરમાંથી, આ આખી લેડરમાંથી, આ સમજો કે આ આખો તીવ્ર વાળો પાર્ટ જ ડિસઅપીયર થઈ જાય ખ્યાલ આવ્યો કે નહીં? જે આખું બેન્ડ આટલું મોટું હતું પહેલા, અને આ સાઈડ એકદમ માઇલ્ડ હતા, આ સાઈડ એકદમ તીવ્ર હતા, અને એકદમ તીવ્ર વાળા પરમાણુ માઇલ્ડમાં કન્વર્ટ થઈ ગયા પહેલેથી. તો નાઉ દેટ ઇઝ નોટ ઇવન એન ઓપ્શન, તે ઉદયમાં જ ના આવે. ખ્યાલ આવ્યો કે નહીં? જો દર સમય આવો અનુભવ કાંડકઘાત થતો જાય, એટલે પહેલા આ ઉડે પછી આ ઉડે પછી આ ઉડે પછી આ ઉડે પછી આ ઉડે એમ કરીને આમ સ્વીચ થતું જાય. જો આખી કર્મની તમારો સ્ટોક છે, આખા સ્ટોક ને કઈ કઈ રીતે આપણે ડિસ્ટ્રોય કરીએ છીએ કે નીચેથી જલ્દી ઉદય આવવા લાગ્યા, ઉપરથી બીજામાં કન્વર્ટ ફટાફટ થવા લાગ્યા, ઉપરના જે ફટાફટ જે પરમાણુ છે નીચે આવવા લાગ્યા, અને એની ઇન્ટેન્સિટી બી ઓછી થવા જોઈએ. બધી જ રીતે આને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જેટલા પણ એમ કે તીવ્ર સ્ટોક છે આપણા, એ બધા માઇલ્ડ સ્ટોકમાં કન્વર્ટ થઈ રહ્યા છે, અને છેવટે ક્યાં જશે? આપણે દસમામાં પહોંચશું તો ખાલી એક લોભ કક્ષાએ બનશે, એ પણ સૂક્ષ્મ લોભ છે, બરાબર? તો એની વાત આપણે કરશું થોડી વાર. હજી આ 7, 8, 9 એમાં તો બધા જ ચારેવ કચાય પડેલા છે. હા, ક્રોધમાન માયા લોક બધા આટલું ખ્યાલમાં આવ્યું. કેટલી કાંડકઘાત અનુભવ કરી દીધો. 7માં અનંતની વિશુદ્ધિ શરૂ થઈ, પછી સ્થિતિ બંધ અક્ષરણ, નવો બંધ જે થાય છે માઇલ્ડ થાય છે. આ માઇલ્ડ સોરી સ્થિતિમાં માઇલ્ડ થાય છે, એટલે નવો બંધ ઉપરના ભાગમાં થતો જ નથી, નીચે નીચે જ થઈ રહ્યો છે, એટલે પાછી સ્થિતિ વધતી નથી. પછી જે પ્રશસ્ત પ્રકૃતિનો અનુભવ, આનો અનુભવ અનંત ગણો વધી જાય છે, આનો અનુભવ અનંત ગણો ઘટી જાય છે. એ રીતે 7માં આ પ્રોસેસ છે. 8માં શું થયું? ગુણ શ્રેણી વિજરા થઈ, ગુણ સંક્રમણ થયું, સ્થિતિ કાંડક ઘાત થઈ ગયા અને અનુભવ કાંડક ઘાત થયા, બરાબર? આટલી વસ્તુ 8માં છે. હવે જો 9માં એના પછી શું થાય છે? ઇમેજિન કરો કે હવે આપણે બધા જ કર્મ પરમાણુના જે જથ્થા છે આપણી પાસે, સ્ટોક છે, એમાં આપણે ઘટાડો કરતા ગયા કરતા ગયા હતા. 7માની અંતરમૂરત થઈ ગઈ, 8માની અંતરમૂરત થઈ ગઈ. 7માનો કાળ 8માંથી મોટો, 8માંનો કાળ 9માંથી મોટો, એટલે હવે તો બહુ નાનો કાળ બચ્યો, મેજોરિટી ટાઈમ મળ્યો ગયો. એટલે આટલા ટાઈમમાં આપણે કેટલા બધા ફટાફટ કર્મને ઉડાવ્યા છે, પણ તો પણ હજી ઘણા બધા બચેલા છે. તો હવે બચેલાનું શું કરવું? હવે હજી પાઠ ખતમ કરવા છે, કેમ કે વિશુદ્ધિ તો અનંત ગણી વધતી ગઈ, તો સામે એ જાતના પ્રોસેસ પણ હોવા જોઈએ ને, એ કર્મને તમે જલ્દી જલ્દી ખાલી કરો. તો જો એ જલ્દી ખાલી કરવા માટે આ બધા પ્રોસેસ અહીંયા પણ ચાલુ છે. હવે એમાં કઈક નવી રચનાઓ થાય છે 9માં. એ નવી રચના શું થાય છે એ સમજી પડ્યું. સૌથી પહેલા અહીંયા લખ્યું છે અપૂર્વ સ્પર્ધક. અપૂર્વ સ્પર્ધક એનો શું મતલબ? કે જો જે આપણો કર્મનો સ્ટોક જે હતો, બરાબર, તો ધીસ ઇઝ ટાઈમ એક્સિસ, ધીસ ઇઝ ટાઈમ એક્સિસ, અને આ કર્મનો શક્તિ અનુભાવની શક્તિની એક્સિસ, બરાબર. તો આ જે હોરિઝોન્ટલ એક્સિસ છે એમાં આ સાઈડ માઇલ્ડ કર્મ છે, આ સાઈડ સ્ટ્રોંગ કર્મ છે, બરાબર, તીવ્ર કર્મ છે. આ કર્મના ગ્રુપ્સને સ્પર્ધક કહેવામાં આવે છે, કે કર્મના ગ્રુપને, કર્મના ગ્રુપ્સને સ્પર્ધક કહેવામાં આવે છે. એના બહુ ટેકનિકલ ડિટેલો હમણાં નહીં જોઈએ, તમે મને ક્લાસ પછી મળશે તો હું એક્સપ્લેન કરીશ કે કર્મનો સ્પર્ધક કોને કહેવાય. પણ એમ સમજો કે આ એક ગ્રુપ છે, અહીંયા એક ગ્રુપ છે, આ બીજું ગ્રુપ છે, નિષેકો નથી, આ નિષેકો જાય. એક એક સમય વર્તી કર્મના કર્મ સ્પર્ધકોના સમૂહને નિષેક છે, પણ એક સમયમાં જે અનુભવ આપવાની શક્તિ સિમિલર જ્યાં હોય એવાની એક સ્પર્ધક છે, બરાબર. તો આ તીવ્ર સ્પર્ધક છે, આ માઇલ્ડ સ્પર્ધક છે. હવે થાય છે શું, નવમા માં કેમ કે આપણે અહીંયા અનુભાગ ઘટાડતા ગયા, અનુભાગ ઘટાડતા ગયા એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ જે લોભ કશાય છે ને એ લોભ કશાય માં અહીંયા નવા સ્પર્ધકો બને છે. અને માઇનર સાઇડ ખ્યાલ આવ્યો, માઇનર સાઇડમાં નવા સ્પર્ધકો બને છે એટલે કે કર્મનો ફળ આપવાની શક્તિ એની જેટલી રેન્જ હતી એમાં વધારે સાઇડથી તો આપણે ઘટાડતા ગયા, પણ ઓછી સાઇડ હવે નવી રેન્જ તૈયાર કરી એને કહેવાય અપૂર્વ સ્પર્ધક. અપૂર્વ સ્પર્ધક આવા સ્પર્ધકો પહેલા હતા જ નહીં, એટલે આ કર્મનો ઉદય પણ આવે તો એટલો માઇલ્ડ ઉદય છે, એટલો માઇલ્ડ ઉદય છે કે એનાથી જીવને કાંઈ નુકસાન ન થાય ઓલમોસ્ટ. ખ્યાલ આવે છે, એને કહેવાય અપૂર્વ સ્પર્ધક. આટલો ખ્યાલ આવ્યો. ઓકે, હવે જો આ નવી રચના કરી અને જૂની ડિસ્ટ્રોય કરતા ગયા, હવે અહીંયા પ્રોસેસ શું ચાલુ છે નવમામાં, કે ક્રોધમાંથી માનમાં કન્વર્ટ થઈ ગયા બધા ઓલમોસ્ટ, માનમાંથી બધા માયામાં થઈ ગયા અને નવમાના એન્ડ સુધી માયામાંથી બધા લોભમાં થઈ ગયા, એટલે ક્રોધ આખું ઉડી ગયું, આખી સ્ટોક જ ઉડી ગયો, માન ઉડી ગયો, નવાયા ઉડી ગયું, ખાલી લોભનો સ્ટોક બચ્યો. લોભનો પણ સ્ટોક કેવો બચ્યો કે આ બધા જે તીવ્રવાળા હતા એ બધા ઉડી ગયા અને માઇલ્ડની આખી નવી લાઇડર તૈયાર થઈ. હવે નવી લાઇડર જે તૈયાર થઈ એમાં પણ બીજા બે પ્રોસેસ થયા, એકને કહેવાય બાદર કૃષ્ટિ અને એકને કહેવાય સૂક્ષ્મ કૃષ્ટિ. આના બહુ ડિટેલમાં નથી જતો, એટલું સમજો કે આપણે પથ્થર હોય ને મોટા, એ મોટા પથ્થરને તમે જોયું હશે ક્યારે બધા માણસોને તોડવું હોય તો શું કરે, એ મોટા પથ્થરને તોડવું હોય તો શું કરે, મોટી પેલી હથોડી લે અને એનાથી દોડતી આમ મારે, તો એ મોટી હથોડીથી શું થાય, આવડો મોટો પથ્થર હોય એના પહેલા નાના નાના પથ્થર થઈ જાય બરાબર, એને કહેવાય બાદર કૃષ્ટિ. કૃષ્ટિ એટલે તોડવું, મોટા જે એમ કહો અઘરા તીવ્ર કર્મ હતા એને તોડીને માઇલ્ડ કર્મ કરે, હવે જે નાના પથ્થર છે એને પણ પાછા તોડીને જાણે માટીનો ભૂકો કરી નાખે એને કહેવાય સૂક્ષ્મ કૃષ્ટિ. ખ્યાલ આવે છે, એટલું સમજીએ આપણે, એના બહુ ડિટેલમાં નથી લીધું, પણ અહીંયા કર્યું છું નવમામાં કર્યું છું કે હવે આગળ દસમામાં ખાલી એક સૂક્ષ્મ લોભનો જ ઉદય હોવાનો છે. સૂક્ષ્મ લોભ આપણે કહીએ સૂક્ષ્મ સાંપ્રદાય, સૂક્ષ્મ લોભ તો આ બધા કર્મ, તો આ બધા બાદર કર્મ છે, મોટા મોટા કર્મ છે, એની બદલે અહીંયા આગળ જઈને સૂક્ષ્મ લોભની નવી ગાઈડર તૈયાર કરશે, આખી નવી એના નિષેકો તૈયાર કરશે અને આ લોભ પણ આખો ડિસપિયર થઈ જશે નવમામાં. હવે ખાલી સૂક્ષ્મ લોભની નવી ગાઈડર બની, ખ્યાલ આવ્યો આંટી, જેવી આ આખી નિષેક રચના છે એવી નવી રચના તૈયાર કરે જે આ લોભના જ છે કશાયો કર્મો પરમાણુઓ, પણ એ લોભના કર્મો પરમાણુથી પણ હીન ગણી એની હીન એની શક્તિ છે, મંદ મંદતર એમ એકદમ મંદ થઈ જાય અને એને કૃષ્ટિ રચના કહે છે. અને એ આખી નવી એ લેડર હવે ઉભી છે અને આ બાકી બધી ચારે ચાર લેડર વહી ગઈ. ખ્યાલ આવ્યું, અનંતાનો બધી તો હતા જ નહીં, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલન પણ ગયા. જો ઉપશમ શનિ હોય એમાં ગયાનો મતલબ શું કે દબાવી રહેલા છે, હજી કયા છે ફ્યુચરમાં પણ હવે ઉદયમાં નથી આવતું. અને ક્ષપક શ્રેણીમાં ગયાનો મતલબ શું કે સાવ ઉડાવી રહેલા. અને જે નવી રચના થઈ સૂક્ષ્મ લોભની એનો ઉદય હવે દસમામાં આવશે. આટલો ખ્યાલ આવ્યો, 50-50. જો વધારે ડિટેલ માટે તમે મોટા ગ્રંથો વાંચ્યો, આ વાંચ્યા છે ને બહુ, એ બધું બહુ એન્ગેજિંગ વસ્તુ છે, એ ગ્રંથ વાંચશો ને તો આમ આપણને છોડવાનું મન ન થાય, કેમ કે એટલા સરસ આમ કંઈક પ્રોસેસિસ થઈ જાય મેથેમેટિકલ, એટલે ગમે એ વાંચ્યું. તો જો આ આપણી ચર્ચા થઈ ત્રણ કરણ પરિણામની બરાબર, અદબકરણ, અપૂર્વકરણ અને વૃત્તિકરણ આપણા પૂરા થયા. હવે જો આપણે પ્રશ્નોત્તર માળામાં
દસમા ગુણસ્થાનમાં આપણે પ્રવેશ કર્યો. ક્વેશ્ચન નંબર 232 છે. જો શું થયું, અનિવૃત્તિકરણ થઈ ગયું આપણું, બરાબર. હવે જીવોના પરિણામ બધા અલાઈન થઈ ગયા છે, બરાબર. જીવોના પરિણામ બધા સમાનતા પર આવી ગયા છે. કર્મમાં કેવી અવસ્થા છે કે હવે એમને ક્રોધ માન માયા લોભનો ઉદય નથી. એટલે જીવના પરિણામોમાં પણ ક્રોધ માન માયા લોભનો ઉદય નથી. જીવના પરિણામ સૂક્ષ્મ લોભ જેવા પરિણામ છે. જો ખરેખર જીવ તો આત્માના અનુભવમાં ડૂબેલો છે, પણ જે અંદર અબુદ્ધિપૂર્વકમાં જે સૂક્ષ્મ પરિણામનો દોષ હજી છે એ લોભ પ્રકારનો છે. ખ્યાલ આવે? વધારે ડિટેલમાં તમે જાઓ તો જે ન કશાય હતા ને એમાંથી પણ જે હાસ્ય રતિ અરતિ આદિ એમાંથી મેજોરિટી બધા નાશ થઈ ગયો. જે ત્રણ વેદના ભાવ હતા, પુરુષ વેદ સ્ત્રી વેદ નપુંસક વેદ, એનો પણ નવમામાં નાશ થઈ ગયો. હવે ખાલી લોભનો ભાવ બચેલો છે. એ લોભના ભાવ સિવાય બીજા કોઈ એમનામાં હવે દોષ નથી. હવે એ જીવ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં આવે. સાંપ્રાય એટલે લોભ. સાંપ્રાય શબ્દનો મતલબ લોભ. તો સૂક્ષ્મ સાંપ્રાય એટલે સૂક્ષ્મ લોભના પરિણામ એમને છે. જે દસમો સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભ કષાયના ઉદયને વશ થતા જીવને સૂક્ષ્મ સાંપ્રાય નામનું દસમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. એટલે કર્મની અવસ્થામાં જીવને કયા ત્યાં કર્મ કયા અવેલેબલ છે કે અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભ કષાયના પરિણામ અવેલેબલ છે અને એનો ઉદય આવે છે. હવે આ બાજુ જીવના પરિણામ અને કર્મના ઉદય એને નિમિત્ત સંવેદિક સંબંધ છે. એટલે જીવના પરિણામ પણ કેવા થાય છે કે અત્યંત સૂક્ષ્મ પરિણામને પ્રાપ્ત લોભ કષાયને પ્રાપ્ત થઈને જીવનો હવે ઉદય છે. પાછું એમના વૈરાગ્યમાં એટલે એમની વિશુદ્ધિ કેવી થઈ છે કે 7 થી 8 થી 9 ક્રોસ કરીને હવે 10માં આવી. એટલે કેટલી વાર અનંત ગણી વિશુદ્ધિ થઈ હશે. હવે એમને વિકરાગતા થવામાં બસ એટલો 10માના અંતર મુહૂર્તની જ વાર છે. એટલી એમની એમ કે વિશુદ્ધિ બાકી છે. બાકી બધી વિશુદ્ધિ થઈ ગઈ છે. તો એવા પરિણામને પ્રાપ્ત થઈને જીવ એટલા કોન્સન્ટ્રેશનથી એમ કે એટલા અંદર નિમગ્ન પરિણામથી હવે 10માં ગુણસ્થાનમાં જીવ પહોંચ્યું છે. આ બાજુ એમને સૂક્ષ્મ લોભના પરિણામ છે, આ બાજુ એમને આવા વિશુદ્ધ પરિણામથી એ આવે. હવે 10માં ગુણસ્થાનમાં થાય છે શું? આટલા બધા કોમ્પ્લિકેટેડ પ્રોસેસ કાંઈ નથી. એનું જે ત્રણ કરણ પરિણામ જેમાં મેજોરિટી બધા કાર્ય થવાના હતા એ બધા થઈ ગયા. હવે જો આમાં 10માં ગુણસ્થાનમાં જે લોભ પ્રકૃતિ છે એમાં બહુ સરસ શબ્દ આપ્યો છે, કાં તો ગુણસ્થાન વિવેચનમાં છે કે બીજે છે, એને સ્વ ઉદય સ્વોદયી પ્રકૃતિ કહેવાય છે. સ્વોદયી સૂક્ષ્મ લોભની પ્રકૃતિ, કેમ કે જેટલી હવે લેડર બચી છે એને ઉદય આવીને ખતમ જ થવાનું છે. એની પાસે બીજું કાંઈ ઓપ્શન જ નથી, કેમ કે 10માંથી જીવ હવે વિકરાગી જ થશે, પૂર્ણ વિકરાગી જ થશે, બરાબર. અને આ જે ચારિત્ર મોનીયની પ્રકૃતિઓ જે નાશ કરતો આવ્યો જીવ, આ જો જેટલી આપણે વાત કરીએ બધા ઘાતી કર્મોમાં ન લગાવતા, જ્ઞાનાવરણી દર્શનાવરણી બધામાં નહીં, આ ફક્ત ચારિત્ર મોનીયની જ વાત છે. આજે હમણાં આપણે જોયું ને નવી સૃષ્ટિઓ તૈયાર થઈ, અરે નવા અનુભાગ તૈયાર થયા અને આ જૂના ખતમ થયા, એ ફક્ત ચારિત્ર મોનીય. કેમ કે હજી 12માં પણ હશે અથવા 11માં પણ હશે તો બી જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય તો પડ્યા છે લાંબા લાંબા, હજી ઘણા પડ્યા છે. એનો અંત 12માં થશે. ખ્યાલ આવ્યો ને? તો ચારિત્ર મોહનમાં એમનો લગભગ બધું નિષ્ફળ થઈ ગયું. બસ એક સૂક્ષ્મ લોભની એક લેડર પડી છે અને એ લેડરમાં એક જ પ્રોસેસ થાય છે, નીચેથી ઉદયમાં આવીને ખરી જાય છે. જેટલો 10માંનો અંતર મુહૂર્તનો કાળ છે એટલી જ એની સ્થિતિ છે. એ સૂક્ષ્મ લોભની સ્થિતિ એ 10માંના અંતર મુહૂર્તના કાળ જેટલી સ્થિતિ છે અને ઉદયમાં આવીને પૂરી ગઈ. એટલે એને સ્વ ઉદયી પ્રકૃતિ કહેવાય છે. એનું કામ એટલું કે એને ઉદયમાં આવવાનું અને પૂરા કરવાનું બસ, અને એના પછી જીવ વિકરાગતા પૂર્ણ કરે છે. વિપૂર્ણ વિતરાગી કહીને કાં તો અગિયારમાં કાં બારમાં એ દાખલ થાય છે. હવે જો આમાં બે ચાર બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એની ચર્ચા મારા ખ્યાલથી નેક્સ્ટ ટાઈમ કરી, આપણે અહીંયા ક્લાસ પૂરો કરીએ. કેમ કે લોજિકલ ક્વેશ્ચન છે કે આપણે સમજો, આપણે પહેલા એક આવડો લીધો હતો કે વિશુદ્ધિ વધારવી છે ને તો ત્રણ ગુણસ્થાન જુદા શું કામ કરે, કેમ કે એમાં જુદા જુદા કાર્ય થઈ રહ્યા છે એટલે જુદા કરે, બરાબર. પછી ત્યાં બીજો એક ક્વેશ્ચન પૂછશે કે અગિયારમું ને બારમું બે વિતરાગતાના ગુણસ્થાન છે તો બેને નંબર કેમ જુદા આવ્યા, સેમ નંબર આપી દેવો જોઈએ તો, પણ એમાં જે પરિણામોમાં ફરક છે એને કારણે આપશો. પછી એમાં બીજો બી એક ક્વેશ્ચન છે કે જો અનાદિ અનંત આટલા મુનિરાજ છે એના આઠમા ગુણસ્થાનમાં કે સાતમા ગુણસ્થાનમાં પરિણામોમાં ફરક છે તો પછી બધાને સાતમું કેમ કહેવાય છે, ત્યાં બી નંબર જુદો આપવો જોઈતો હતો. હા, એટલે એવા ઘણા બધા ચાર પાંચ લોજિકલ ક્વેશ્ચન છે જેનો આન્સર આપ્યો છે એની ચર્ચા આપણે કરશું નેક્સ્ટ ટાઈમ. પછી આગળ હવે આપણે હવે વિતરાગી થઈ જશું અને વિતરાગી થઈને પછી આપણે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશું. બસ હવે આપણે ગુણસ્થાનના બે ચાર પગથિયા બાકી છે, પછી તો આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. ચાલો જીનો આન્સર. હે દિન વાણી ભારતી તુમી જપો દિન રે, શરણાગ્રહે સો પાવે સુખ ચને, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા વેસુ. બોલો જીન વાણી માં.